તારીખ 17/2/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 10
એ વિચારમાં કાયલો કે કોઈ પણ સ્તરના ઉપદેશ કે કોઈ પણ સ્તરના સિદ્ધાંતના બે પાસા છે. એક એનાથી આત્મકલ્યાણ થવાનું સીધું પાસું છે અને યથાર્થપણે એનું ગ્રહણ થતાં આત્મકલ્યાણ થાય જ થાય, થાય કે ન થાય એવું અનિશ્ચિત નથી. અને એમાં યથાર્થતા ન રહે તો કોઈને કોઈ વિકૃતિ ઉપજવાનો પણ ત્યાંથી સંભાવના હોવાથી આત્મકલ્યાણ થવાને બદલે અકલ્યાણ થવાની પરિસ્થિતિ ઉપજે છે. અને બંને પાસા એક સરખા મહત્વપૂર્ણ છે. એની પોઝિટિવ સાઈડનો જેટલો ઉપયોગ છે એટલા જ મહત્વપૂર્ણ પ્રયોજનભૂત છે. એટલે એમાં શું છે, એક નેગેટિવ ને પોઝિટિવ, કે કોઈ પણ સિદ્ધાંત અથવા કોઈ પણ સારી વાત આત્મહિતના હેતુથી નિરૂપવામાં આવે છે, ઉપદેશ બોધની અને સિદ્ધાંત બોધની, બંને બોધની. હવે એ બંને બોધમાં જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તેમ કહ્યું છે. અને એ જ રીતે એનું ગ્રહણ થાય, આચરણ થાય તો એને આત્મહિત થાય જ આત્માથી જીવને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જે અયથાર્થપણે એનું ગ્રહણ થાય, અયથાર્થપણે થવામાં એક સૂક્ષ્મતા એ પ્રકારની પણ છે કે જે ભૂમિકામાં જે વાતનું વજન જવું જોઈએ, જે પ્રમાણમાં વજન જવું જોઈએ, જે માત્રામાં વજન જવું જોઈએ, એ હિનાધિકપણે થાય તો પણ યથાર્થતા જળવાતી નથી. એટલે એ વિષય જરા વધારે સૂક્ષ્મ હોવાથી એ કૃપાળુ દેવે બહુ સરસ રસ્તો એનો એ કાઢ્યો કે સત્પુરુષનો યોગ હોય તો સત્પુરુષ એને જે દવા જે માત્રામાં જોતી હોય જ્યારે ત્યારે તેને તે માત્રામાં તે દવા આપે. એટલે પડતો બચે, રખડતો બચે, આથડતો બચે, ભૂલતો બચે. પોતાની મેળે એવું એટલી બધી કાળજી સાવધાનીથી ચાલવામાં ન જ ભૂલે એ સંભાવના લગભગ નહીવત છે. એટલા માટે એમણે કહ્યું કે સત્પુરુષ વગર બીજો કોઈ આરોવારો મુમુક્ષુ માટે નથી. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. ગમે તેવા વચનમાં એટલા માટે કહ્યું કે કોઈ વખત એમ થાય કે અત્યારે આમ કેમ કહ્યું, પણ જેને કહ્યું છે એને ત્યારે તેની જ જરૂર છે ને કહ્યું છે, અને એમને ખબર પડે છે કે આને અત્યારે શાની જરૂર છે. એટલે પોતાને એમ થાય કે એમ કેમ અત્યારે મને કહ્યું છે, એને તું વિશ્વાસ રાખ, એમને ખબર છે, તારી જરૂરિયાતની તને ખબર નથી એટલી એને ખબર છે, રોગની ખબર છે, દવાની ખબર છે, દવાની માત્રાની ખબર છે, કયા સમયે દેવી જોઈએ એની ખબર છે, અને દવા સિવાયની ટ્રીટમેન્ટ શું કરવી જોઈએ એની પણ ખબર છે. એટલે ગમે તેવા વચનમાં શ્રદ્ધા રાખો. અધિક શું કહું, ગમે ત્યારે એમ થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. પરિભ્રમણ નહીં મટે એમ થયા વિના. આ સિવાય બીજો કોઈ નિર્વાણ માર્ગ મને સૂઝતો નથી. શું કહે છે, આ સિવાય નિર્વાણ માર્ગ મને કોઈ સૂઝતો નથી, અને બધા મહાત્માઓને પણ એમ જ સૂઝ્યું હશે અથવા સૂઝ્યું છે મને લાગે છે. એમ નહીં, બધા મહાત્મા, કારણ કે તો એક જ મત છે, બધા સર્વજ્ઞાનીઓનો, ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક મત છે. બીજું એક વિચારે આવ્યો તો સવારે ભક્તિ માર્ગ નો થોડો વિચાર, ઊંડો વિચાર કરતા ભક્તિ નો અર્થ એમ સમજાય છે કે જેને પોતાના આત્મકલ્યાણની પૂરેપૂરી ગરજ છે ત્યારે દીનતામાં આવે છે. દીનપણું છે ને ભક્તિમાં, તો દીનપણું થાય છે. દીનપણું શું કરવા કર્યું છે મુમુક્ષુએ, આત્માર્થીએ, કે એને પોતાનું આત્મહિત કરવાની પૂરેપૂરી ગરજ છે. કોઈ કન્ડિશન નથી એને. સર્વાર્પણ બુદ્ધિએ સત્સંગને ઉપાસે છે. જ્ઞાની પુરુષના સત્સમાગમને સર્વાર્પણ બુદ્ધિએ ઉપાસે છે, એટલે પૂરી ગરજથી ઉપાસે છે. કોઈ મારી શરત નહીં, સરેન્ડરશિપ જેને કહે છે, એની પાત્રતા ઉત્કૃષ્ટ છે. જેટલી ગરજ ઓછી એટલી પાત્રતા ઓછી, જેટલી ગરજ વધારે એટલી પાત્રતા વિશેષ. અને એ ગરજનું બીજું નામ ભક્તિ છે ખરેખર તો. અને એટલા માટે એનું પ્રાધાન્ય કૃપાળુ દેવે વધારે લીધું છે. એ વગર પાત્રતા નહીં આવે, આવો અર્થ નીકળે છે એમાંથી. પાત્રતા છે. પાત્રતાવાનને જ ભક્તિ હોય છે, બીજાને અભક્તિ હોય છે. એટલે સ્વચ્છંદ ઉન્માદ ઉન્મત પ્રલાપ દશા એ કઈ ન થાય, એનું કારણ એ છે. બસ આજ્ઞા તે ધર્મ લે પાલન કરવાનું છે. હા, એટલે ભક્તો સર્વો પદાર્થ છે ને, મોક્ષ આપે એવો પદાર્થ છે એમ લીધો. અંતર્મૂર્તિ ના
પ્રશ્નમાં ગોપાલભાઈને જે મૂંઝવણ થાય છે ત્યારે પણ આ ઉપાય છે, અને પછી પણ
આ જ ઉપાય છે. અને સુભાગભાઈ ની વિશિષ્ટતા પણ એ જ હતી કે એમને ખૂબ જ ભક્તિ હતી. એમની ભક્તિ ને એમને પ્રેમ ભક્તિ કહી છે. શ્રી સુભાગ પ્રેમ ભક્તિ માં ઝૂલે છે. કુદરતી યોગ્યતા જ એમની હતી કે એમણે જ્યારથી એમને જોયા છે ત્યારથી એમને એમને ઓળખ્યા છે સત્પુરુષ તરીકે, અને ત્યારથી જ એમને અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે કે આ તો ભગવાન પુરુષ છે. બસ અને એ એમની એટલી પાત્રતા વિશેષ થઈ છે, એ કારણને લીધે એમની એટલી પાત્રતા વિશેષ આગળ ઉપર જઈને થઈ છે કે ભાવનો છેડો કરીને ગયા, પામીને
ગયા.
જે સર્વ સમર્પણ બુદ્ધિ આવવી એ જરા વાત કઠિન છે, પણ એ વગર ઉપાય નથી. આ સિવાય બીજો રસ્તો પણ નથી, આ એક જ રસ્તો છે. બહુ સારા છે, ઘણા મોટા છે. એટલે તો એમણે એવી ભાષામાં વાત કરી છે, ભાગભાઈ સાથે એવી ભાષામાં જ વાત કરી છે. આમ ઘણા તો લોકો સમજી નથી શકતા એમને કે આવી ભાષામાં કેમ વાત કરી છે, વેદાંતની ભાષામાં કેમ વાત કરી છે, શું બહુ સમજીને વાત કરી છે. અર્થ સમજાવવો જોઈએ, એનો પ્રયોજન સમજાવવો જોઈએ.
મન મહિલા નું જે વાદા ઉપર એ પત્ર મોકલ્યું ત્યારે એમને બધી સ્પેસિફિક બે લીટી કરીને બધું કેવી છે કે આ કદાચ તમને એમ લાગશે કે જ્ઞાન ની પણ છે,
ભક્તિ પ્રાધાન્ય છે. ખરી વાત છે. પોતે એ પદ ઉપર તો આખો અર્થ લીખ્યો છે, આખો પત્ર લીખ્યો અર્થનો, એમાં કેવો ભાવ સમાવેશ કર્યો છે, બહુ સારું સ્પષ્ટીકરણ આપ્યું છે, સુંદર ચોખવટ કરીને. જગત ને કૃપાળુ દેવ નું હૃદય કદાચ મળ્યું ન હોત, એમણે હૃદય ઠાલવી દીધું છે એમને પાસે, સુભાગભાઈ પાસે પોતાનું હૃદય ઠાલ્યું છે. એ કારણ કે સુભાગભાઈ ની નજીકતા સમીપતા એટલી હતી, શું જેને આત્મીયતા કહીએ આપણે, એ આત્મીયતા એટલી હતી કે એ સીધો પ્રશ્ન પૂછી શકતા હતા કે આપની દશા હાલમાં કેવી વર્તે છે, એ બીજા ન પૂછી શકે, શું અને બીજા પૂછે તો કે પણ નહીં, કેમ કે આ તો મૂડીને પૂછવાની વાત છે. કોઈ માણસને એમ પૂછે કે તમારી ભાઈ મૂડી કેટલી છે જરાક બતાવી દો, અને કોઈ બતાવે ખરું એમ પૂછવા પૂછે તો કોઈ બતાવે પણ નહીં મારી પાસે કેટલી મૂડી છે. આ એવી વાત છે. આ 255મો જે પત્ર છે એમણે પોતાની અદભુત આત્મદશા લખી છે, એ તો 24 વર્ષ પછી આત્મ આઠમો મહિનો છે, અષાઢ મહિનો છે, આઠમો મહિનામાં એમની આ સ્થિતિ છે અદભુત લખી છે એમણે. કેમ કે આ દશા આમ કે મારે શબ્દોમાં લખવી તો એટલી સહેલી નથી, છતાં પણ હવે લખું છું, એટલું ખુલ્લું લખ્યું છે. તો એ સુભાગભાઈ છે ત્યારે એ બધી વાતો મળી છે. આપણે ધન્ય આરાધના જે વિવેચન કર્યું એમાં મોટા ભાગના પત્રો સુભાગભાઈ ઉપરના છે, કે જેમાં એમણે પોતાની આત્મદશાનું વિવરણ લખ્યું છે. એ રીતે એમણે ઉપદેશ આપવાને બદલે પોતાની આત્મદશા વ્યક્ત કરી અને એ પોતે જ બોધ સ્વરૂપ છે એ રીતે સ્થાપિત કર્યું છે. કહેવાની જરૂર નથી કે તમે આમ કરો, જો અમારી દશા આમ વર્તે છે, શું તમે એના ઉપરથી બોધ લઈ લ્યો, એવી રીતે બોધ આપ્યો છે. એક વિશિષ્ટ શૈલી છે બોધ કરવાની, પણ એક મેં વિશિષ્ટ શૈલી લીધી છે. મેં પૂછ્યું તો કે ભાઈ ગુરુદેવ ને બધા આટલા બધા મુમુક્ષુઓ મળ્યા, આ બધા તો બહુ જૂના છે આપણા કરતા, શું તો કોઈની પાસે ગુરુદેવે પોતાની અધ્યાત્મ દશાની વાત કરી કે નથી કરી? કેમ કે એવો કોઈ આત્મીય જન્મ હતો એમની પાસે કે જેને પોતાનું હૃદય કાઢીને દે? એવું કોઈ એમના સમીપમાં એવું કોઈ નથી ગયો. માણસો હજારો લાખો એમના પરિચયમાં આવ્યા, પણ બધા વ્યાખ્યાન સાંભળીને વ્યા જાય, વ્યાખ્યાન સાંભળીને બધા વ્યા જાય. એમના અંગત પરિચયમાં અંતેવાસી થઈને રહ્યા હોય અને જેની પાસે એમણે પોતાનું હૃદય કાઢ્યું કે અમારી આવી દશા આત્માને વર્તી રહી છે, બહુ આત્મીયતા હોય તો જ એ વાત નીકળે, નીકળ નીકળે નહીં. એ જીવંત પ્રસંગ બન્યો છે કૃપાળુ દેવનો અને સૌભાગભાઈનો, એ પ્રસંગ બહુ જીવંત બન્યો છે. એ જ્ઞાની પુરુષ પ્રત્યે કેવી ભક્તિ હોય એનો એક નમૂનો છે, સુંદર નમૂનો છે. આમ તો બાહ્ય ભક્તિ દેખાવમાં તો લલ્લુજી સ્વામીની, રઘુરાજ સ્વામીની ઘણી દેખાય છે, પણ સૌભાગભાઈની એવું છે, એટલો દેખાવ સૌભાગભાઈની ભક્તિનો ન લાગે, છતાં ભક્તિ એમની ઉત્કૃષ્ટ અને યોગ્યતામાં પણ આગળ રહ્યા છે, એમના મુખ્ય પાત્ર રહ્યા છે. શોધતા એ જીવનની ઉત્તરાવસ્થા સુધી પહોંચી ગયેલા, ત્યારે આખી જિંદગી સત્પુરુષ ને કોઈ સોધા જીડ્યા નથી, એમાં મળી ગયા. એટલે પછી જે બધો પરિશ્રમ કર્યો હતો શોધવાનો, એની ફલશ્રુતિ આવી ગઈ એકદમ સિદ્ધિત. માણસ 10 માઇલ ચાલે પછી આરામની એની કિંમત આવે, 10 માઇલ ચાલ્યા પછી આરામ શું છે એ ખબર પડે, શું આખો દિવસ સુઈ રહ્યો હોય એને અડધી કલાક વધારે સુવે તો એને કઈ અડધી કલાકની કિંમત ન હોય, પણ 10 માઇલ ચાલ્યા પછી અડધી કલાક સુવાની અવસર આવે ત્યારે એને આરામ શું છે એની કિંમત થાય. એવું એમને થયું છે કે પરિશ્રમ આખી જિંદગી કર્યા પછી એમને આ ચીજ મળી છે, એટલે એમને બહુ કિંમત કરી છે એની. ત્યારે મોટાભાગે શું થાય છે કે પૂર્વ પુણ્યના યોગે સત્પુરુષનો યોગ થઈ જાય છે, પોતાની ખોજ હોતી નથી અને એટલા પછી એની કિંમત આવતી નથી. એટલે છે પુણ્ય યોગ, પણ પોતે એનું મૂલ્ય નથી કરી શકતો, એટલે એનો જે એને લાભ ઉઠાવવો જોઈએ યોગનો, એ લાભ નથી ઉઠાવાતો, આવું બને છે. એટલે પુણ્ય પૂર્વ પુણ્યનો ઉદય હોય છે અને સત્પુરુષનો જોગ થઈ જાય છે, પણ એ પુણ્યની નોટ વપરાઈ જાય છે માલ લીધા વગર. પૈસા આપે ને માલ લે તો બરાબર છે, પણ એમને એ ઉડાડી નાખે છે, વેડફી નાખે છે પુણ્યને, એ ત્યાં વેડફી નાખે છે, એવું થાય છે. એટલે આ પરિશ્રમથી એમને મેળવ્યું છે એટલે કિંમત ઘણી આવી છે એમને. હા, એ મફતમાં મળી ગયું એની કિંમત ન થાય, ગોતતા ગોતતા મળ્યું એની કિંમત થાય છે. હા, એવી વાત છે, એ ગોતતા હતા, જુઓ એવી વાત છે. એ આવે છે પત્રમાં કે કાં તો સત્પાત્રતા થઈ નથી, કાં તો સત્પુરુષ મળ્યા નથી, અને મળ્યા છે તો કાં તો ઓળખ્યા નથી. બસ ઉત્કૃષ્ટ પાત્રતા હોય તો ઓળખી લે, પણ સામાન્ય પાત્રતા હોય તો ન ઓળખી શકે. ભાષા ગુઢ હતી, ભગવાન ઉપર કટાક્ષ કર્યો છે એમણે. મોક્ષ આપવામાં તો ભગવાન ઉદાર છે, પણ ભક્તિ આપવામાં કેમ કૃપણ છે? કૃપણ શબ્દ વાપરે છે લોભી. અમારે મોક્ષ નથી જોતો, અમારે એમની ભક્તિ જોઈએ છે એમ કે છે. શું બધી ગૂઢ ભાષા વાપરે છે. એટલે મોક્ષ ને અત્યારે એ જરૂર છે, જેને જે ભૂમિકામાં જે ચીજની જરૂર છે એને ચીજ દેવી જોઈએ. મોક્ષ તો રોગી છે, હવે એને કઈ સાલમ પાક ખવડાવો રોગીને તો મરી જાય. તો એને ચારશેર ઘીનો સાલમ પાક ખવડાવો તો મરી જાય. એને 15 દિવસની લાગણ કરી હોય, એને કઈ સાલમ પાક તો સીધું એને મગનું પાણી આપો તો જીવે. એને એની માત્રામાં આપવું પડે કે ભાઈ આટલું જ, આથી વધારે નહીં. શું એટલે એવી રીતે એમણે ટ્રીટમેન્ટ આપે છે એ બધી. શું એટલે 269માં એ વાત લીધી એમણે કે મન મિલાપી સત્સંગ નથી અમને, એટલે અમારો કાળક્ષેપ થતો નથી, વખત જતો નથી. મન મિલાપી સત્સંગ નથી એટલે કાળક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષ કરતા તો અમને સંત ચરણની સમીપતા વધુ વાલી છે. મોક્ષ કરતા પણ અમને સંત ચરણની સમીપતા વધુ વાલી છે. ઠીક. એટલે એનો અર્થ કે અત્યારે સત્સંગની જરૂર છે, એને તમે ઓલી વાત લેવા જાવ તો એનો કઈ અર્થ નથી. શું જેને સત્સંગની જરૂર છે એને તમે બીજી કોઈ આગળની વાત કરો તો એના માટે તો નુકસાનનું કારણ થઈ જાય. એવી રીતે બહુ જ લાક્ષણિક પદ્ધતિથી એવી વાતો લીધી છે. યોગ્ય થવા માટે તો યોગ્યતા કેળવવી જોઈએ. યોગ માટે તો એ જાતના પુણ્ય હોય છે, એ પુણ્યની જાતે થોડી જુદી છે. પુણ્યથી પૈસા મળે છે, સત્તા મળે છે, કુટુંબ પરિવાર મળે છે, સંસારના અનુકૂળ સંયોગો મળે છે. એ હલકી જાતના પુણ્ય છે કે જે પુણ્યના ઉદયમાં જીવ નવા પાપને બાંધે છે પ્રાય. અને સત્પુરુષનો યોગ મળે છે એ પુણ્ય વિશિષ્ટ પ્રકારના છે. એ પુણ્ય તો દેવલોકના દેવ પર્યાયનો ઉદય આવે એના કરતા પણ ઊંચી ક્વોલિટીના છે. રાજા મહારાજા થઈ જાય, મોટો કિંગ લોર્ડ એમ્પરર થઈ જાય કે દેવલોકનો દેવ થઈ જાય, શું સમ્રાટ થાય અને દેવલોકનો દેવ થાય, એના કરતા પણ કોઈ બીજી જાતના પુણ્ય છે. એટલે ક્વોલિટી ફેર છે. અને એ સત્પુરુષને ક્યારે પણ એનો યોગ ભાવ્યો હોય, એની ઈચ્છા કરી હોય, એમાંથી એ પુણ્ય બંધાય છે. આત્મકલ્યાણની ઈચ્છા અને એના નિમિત્તની ઈચ્છા કરી હોય
એમાંથી પુંજ બંધાયેલા હોય છે, બીજી રીતે નથી બંધાતા. ઓળખાણ થવા માટે તો ઘણી પાત્રતા કેળવવી જોઈએ છે, ઉત્કૃષ્ટ પાત્રતા કેળવવી જોઈએ છે, અને એમાં તીવ્ર આત્મકલ્યાણની ભાવના જ કામ કરે છે એ યોગ્યતા થવામાં. બસ 254 માં કહ્યું છે વર્તમાન યોગ્યતાનો વિષય છે. મહાત્માના યોગે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. એક લીટીમાં ફેંસલો કરી નાખ્યો. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે એવી પરમ તીવ્રતા વાળા મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. પરમ તીવ્રતા શબ્દ વાપર્યો છે, એટલો તીવ્રતા શબ્દ નથી વાપર્યો, પરમ તીવ્રતા રાખવી એવી વાત લીધી છે. હા, એ બહુ ઉપયોગથી લખાયેલી બધી વાતો છે, અનુભવથી અને ઉપયોગથી લખાયેલું છે બધું. યોગ નકામો ગયો અને એનું કારણ પોતે છે, પોતે પોતાના આત્મહિતની એટલી દરકાર નથી કરી, પોતાના હિતની ઉપેક્ષા કરી છે નિશ્ચયથી, અને વ્યવહારથી શ્રી ગુરુના યોગની પણ ઉપેક્ષા જ કરી છે. સામે મહાપુરુષના યોગની પણ ઉપેક્ષા કરી છે, એને સાધારણ ચીજ સમજી લીધી છે. અત્યારના સંજોગોમાં તો એ અતિ અતિ અસાધારણ છે. જે ચોથા કાળમાં ઘરે ઘરમાં સમ્યક દ્રષ્ટિઓ થતા એ બીજી વાત છે, અત્યારે તો અબજમાં એક નીકળે, કરોડમાં નહીં, સેંકડો કરોડમાં કરોડમાં એક નીકળે એવી દુર્લભ પરિસ્થિતિ છે. લાખો મનુષ્યોમાં નહીં, કરોડો મનુષ્યોમાં નહીં, અબજો મનુષ્યમાં કોઈ એક સમય દ્રષ્ટિ નહીં, એટલી દુર્લભતા છે અત્યારે તો. એટલે એની એનું મૂલ્ય ન આંકવામાં આવે તો પછી એનો લાભ પણ એ રીતે તો મળે જ નહીં, એની ઉપેક્ષા થઈ જાય. માણસને તમે આપણે ગમે ત્યાં જઈએ, સાધારણ માણસ હોય પણ જો એની ઉપેક્ષા કરવામાં આવી ફરીને જાય નહીં ત્યાં. કેમ? તમે ત્યાં આપણે જઈએ છીએ પણ કોઈ સામું જોતું નથી, કોઈ બોલાવતું નથી, કાંઈ આપણું ત્યાં કાંઈ સ્થાન જ નથી એવું લાગે. એક સામાન્ય માણસ પણ એની ઉપેક્ષા થાય એ ચલાવવા માંગતો નથી. મહાપુરુષની ઉપેક્ષા થાય છે તો એ કાંઈ નાનો સૂનો અપરાધ નથી. શું એક ન્યાય તો એ અપરાધ છે એવી વાત છે. પોતાનું હિત કર્યું નથી એ પણ અપરાધને કારણે નથી કર્યું, એ અપરાધ સમજવા યોગ્ય છે. એટલે દ્રવ્ય કર્મ તો ઇન્દ્રિય જ્ઞાન નો વિષય નથી, પણ પોતાના ભાવનું અવલોકન હોય, અંતર નિરીક્ષણ હોય તો સમજાય છે. જ્ઞાનમાં એક એવી તટસ્થતાનો ઉદ્દેશ કેળવવો જોઈએ કે મારે તટસ્થપણે જે જે મારા પરિણામો અને ભાવો બરાબર, શાક મળવું કે ખારું નથી થયું ને, પછી મરચું તપાસીએ કે તીખું વધારે નથી ને,
અથવા મોળું નથી પીડ્યું ને, તો એ વખતે પર્ટિક્યુલર એંગલથી જ એને તપાસવામાં આવે છે. એમ જ્ઞાનમાં એક ઉદ્દેશથી જ્ઞાન કરવાની પણ એક પદ્ધતિ છે. જ્ઞાનના સ્વભાવમાં પણ એ જ છે. જ્યારે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવ આત્મા ઓળખાય છે, જ્ઞાન સ્વરૂપી આત્મા ઓળખાય છે, ત્યારે જ્ઞાનમાં જ્ઞાનનો સ્વભાવ શું એ ઉદ્દેશથી જોવાનો અભિગમ હોય છે, ત્યારે ઓળખાય છે આત્મા. એમ અંતર અવલોકનમાં, અંતર નિરીક્ષણમાં પણ એક ઉદ્દેશ હોવો જોઈએ કે તટસ્થપણે જે જે પરિણામો થાય છે એનું મારે નિરીક્ષણ કરવું છે. તેનો મોહભાવમાં મોહરસ કેવો હોય છે, અનેક પ્રકારના વિભાગો છે, ક્રોધાદિ માન માયા બધાનું ચિત્ર બહુ ચોખ્ખું જ્ઞાનમાં આવી શકે છે. એને જોવાનો ઉદ્દેશ ચોખ્ખો હોવો જોઈએ કે નિષ્પક્ષપણે મારે જોવું છે તો બરાબર દેખાય છે, એના ઉપરથી ખ્યાલ આવે છે. અંતર અવલોકનથી અવલોકન હોય તો હાથમાં આવે. અવલોકન એવી વસ્તુ છે કે તમે જેમ જેમ અવલોકન ની પ્રેક્ટિસ માં આવે કોઈ પણ જીવ, એમાં એની જે જ્ઞાનની સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા વધતી જાય છે. જેમ છરી વપરાય એમ ધાર નીકળતી જાય. નવી છરી કરતા જૂની છરીના વપરાયેલી છરીની ધાર બહુ સારી હોય ઘણી વાર, કેમ કે જેમ વપરાય એમ એની ધાર નીકળતી જાય. એમ જ્ઞાનમાં સૂક્ષ્મતા જેમ જેમ અવલોકન કરો એમ સૂક્ષ્મતા વધારે આવે. આપણે જે ચર્ચા થઈ હતી અંતર્મુખપણાની, એની શરૂઆત મુમુક્ષુની ભૂમિકામાં ક્યારથી થાય, શું એનો જો વિચાર કરવામાં આવે તો જીવ પોતાના પરિણામોના અવલોકનની શરૂઆત કરે એ પ્રેક્ટિસમાં આવે ત્યાર પછી એ અંતર્મુખ થવાનો એને વારો આવે. કેમ કે એનું બહારનું એટેચમેન્ટ એટલું બધું છે, પર વિષય સાથેનું એનું સુખાભાસને કારણે આકર્ષણને આસક્તિ એટલી છે કે પોતાના પરિણામને જોવા પણ નવરો નથી થતો, એટલો એ પર પદાર્થમાં આસક્ત છે જીવ. જોઈ જ શકે. હવે એને અંતર્મુખ થવું હોય તો સીધો અંતર્મુખ નહીં થઈ શકે, એને સૌથી પહેલા પોતાના પરિણામોના અવલોકનમાં આવવું જરૂરી છે. આ એક વિધિનો વિષય છે, પગથિયા બંધ, સ્ટેજ બાય સ્ટેજ. શું કોઈ અંતર અવલોકનમાં જ્યારે આવે છે તો એ પ્રેક્ટિસથી જ્ઞાન સૂક્ષ્મ થતું જાય છે. હીરાના વ્યવસાયમાં આવું બને છે. એક હીરાનો વ્યવસાય એવો છે કે જે અવલોકનનો વિષય છે. હીરાની પરખ કરનારો માણસ એવો સૂક્ષ્મ વિષય છે કે 50-50 વર્ષ સુધી હીરાનો ધંધો કરનાર એમ કે હજી અમે શીખીએ છીએ આ વિષયની અંદર, એવા માણસો મળે છે કે 20 વર્ષે અમે ઝવેરી બજારમાં દાખલ થયા છીએ, 70 વર્ષની ઉંમરે હજી આમાં શીખવાનું મળે છે એમ કે છે માણસો. કેમ કે બહુ એની અંદર સૂક્ષ્મ ખૂબીઓ હોય છે. હવે એને જેમ જેમ જોવાની પ્રેક્ટિસ વધે છે એમ એની નજર છે એ તીણી તીક્ષ્ણ થતી જાય છે, સૂક્ષ્મ થતી જાય છે. એવું જ ઠીક બરાબર આમાં છે કે એક તો અરૂપી પદાર્થ છે, અનેક ગુણધર્મો ધરાવનારો પદાર્થ છે, કે એમાં શું શું થાય છે એનું અવલોકન જ્યારે કરવામાં આવે ને એ અવલોકન જેમ જેમ વધે તેમ તેમ એની સૂક્ષ્મતા વધે ત્યારે એને ખબર પડે કે કર્મના ઉદય બાજુનું સહજ ખેંચાણ કેટલું છે, એ સિવાય મારા પોતાના ઇનિશિયેટિવથી કેટલી ઉદીર્ણા હું કરું છું. બે ભાગ જુદા પડ્યા છે. શું એક તો સહેજે ખેંચાણ થાય એ પણ એની દશા એટલી આગળ નથી વધી માટે ખેંચાઈ જાય છે. એટલે જ્યારે કોઈ પણ કર્મનો પ્રકૃતિનો ઉદય હોય ત્યારે ડિગ્રી ટુ ડિગ્રી પણ પરિણમે, ડિગ્રીથી વધુ પણ પરિણમે અને ડિગ્રીથી ઓછો પણ પરિણમે. આમ ત્રણ પ્રકારનું પરિણમન ઉદયના કાળમાં, સંભવિત પરિણમનમાં ત્રણ પ્રકાર છે. કોઈ જીવ ઉદય તીવ્ર આવે અને ઓછો પરિણમે, કોઈ ઉદય આવે એ પ્રમાણમાં પરિણમી જાય, અને કોઈ ઉદયથી પણ વધારે પરિણમે, ઉદય થોડો હોય ને પોતે જ આજુ પરિણમન કરી લે. તો હવે ભાઈનો પ્રશ્ન એ છે કે આટલું ઉદયથી થયું આટલું પોતે કર્યું એ બે ભાગ કેવી રીતે જુદા પાડવા, કે પોતાનું અવલોકન હોય તો જ ખબર પડે, પોતાના અંતર અવલોકન વગર એ વિષયની સમજણ ના આવે. એ શાસ્ત્રનો વિષય નથી લ્યો, એ વિષય શાસ્ત્ર સમજાવે એવો વિષય નથી કે જો તને આમ થશે શાસ્ત્ર ઉકેલ કાઢી ન શકે. કેમ કે પરિણમન સમય સમયનું, યોગ્યતા સમય સમયની. શાસ્ત્રમાં તો સિદ્ધાંતિક વાત મૂકી હોય, બાકી પોતાનું નક્કી કરવું હોય ત્યારે તો એને પોતાનું જ અવલોકન કરવું પડે, એ શાસ્ત્ર થી નક્કી ન થાય. એની વાત છે. પોતે જ છે, પોતાને જ લેવાનું છે. પણ એ બધું પ્રેક્ટિસ થી સુલભ છે, જેટલી પ્રેક્ટિસ કરે એટલું સહજ થાય. શું ગમે તેવી અઘરી વાત હોય, ગમે તેવી ટેકનિક હોય, પણ એ પ્રેક્ટિસથી સહજ થઈ જાય છે. શું તો આપણે દ્રષ્ટાંત લઈએ છીએ, બે આ કાર ડ્રાઇવિંગ છે, હવે એની અંદર 5-7 જગ્યાએ ઓપરેશન કરવાના હોય છે, 3 તો નીચે પેડલ છે, પછી 2 સાઈડ છે, અને નજરને શોર્ટ ને લોંગ શોર્ટ કરવી પડે એકોર્ડિંગ ટુ તમારી સ્પીડ, અને એ સિવાય એનો જે વળાંક છે એના કોઈ એંગલ નથી, સ્ટિયરિંગ ઉપર લખેલા નથી, રસ્તા ઉપર દોરેલા, અને રસ્તા ઉપર દોરેલા ત્યાં જુએ ક્યાં જુએ, ટ્રાફિક સામે જુએ, એટલે એમાં તો જો પરિદ્રષ્ટિએ માણસને બધું સમજાવે કે જો ભાઈ આટલી જગ્યાએ તું ધ્યાન રાખજે નહીતર એક્સિડન્ટ થશે, તો મારે નથી આ કરવું, મારે શીખવું જ નથી ને એક્સિડન્ટ થાય તો જાનનું જોખમ છે, હાથ ઠેકાણે ધ્યાન ન રહે તો શું કરવું, તો કે હાથ ઠેકાણે ધ્યાન પછી હાથમાં ઠેકાણે ધ્યાન પણ તું ધ્યાન રાખી શકીશ. પ્રેક્ટિસથી બીજાની સાથે વાતો કરતા કરતા પણ એ બધા ઓપરેશન થાય છે. કેમ થાય છે? પ્રેક્ટિસ થઈ જાય છે. એટલે પ્રેક્ટિસથી આવી વાતો પણ જ્યારે સહેલી થઈ જાય છે ત્યારે આ તો પોતાના ઘરની ચીજ છે, અંદરની ચીજ છે, આ તો બહારની ચીજ છે. એટલે જેટલું જેટલી પ્રેક્ટિસ એટલું સહેલું, અણઅભ્યાસ એ અઘરું, અભ્યાસ એ સહેલું, દરેક વાતમાં એમ જ છે. અઘરું છે એમ માનીને કઈ દૂર જવાની જરૂર નથી, કે એને અઘરું છે એમ માનીને અરુચિ કરવાની જરૂર નથી. પરમ હિતનું કારણ માનીને ઉલ્લાસિત વીર્યથી આગળ વધવું જોઈએ. ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. વિજ્ઞાન તો આમ તો શું છે કે સમ્યક સન્મુખ થાય ત્યારથી ભેદ જ્ઞાન સહજપણે શરૂ થાય છે. જોકે સમ્યક સન્મુખ થવા માટે પણ ભેદ જ્ઞાનનો જ પ્રયોગ છે, પણ એમાં થોડીક શરૂઆતમાં કૃત્રિમતા આવે છે અથવા ઉપર ઉપરનું સ્થૂળ ભેદ જ્ઞાન થાય છે, પછી અંદરથી સહજ ભેદ જ્ઞાન થાય છે. બાકી ચતુર્થ ગુણ સ્થાનથી ઉપરના બધા ગુણ સ્થાને ભેદ જ્ઞાન સિદ્ધપદ સુધી ભેદ જ્ઞાન જ લીધું છે. ભેદ જ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એક લખે છે ને, એટલે ભેદ જ્ઞાન પણ સહજ અને સહજ થાય એ જ ભેદ જ્ઞાન. સાચું ભેદ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, ત્યાં સફળ થઈ ગયું, બરાબર છે. અને એ પહેલા જે છે એ સમ્યક સન્મુખતામાં, ત્યારે ગુણસ્થાન તો હજી પહેલું જ છે પણ સમ્યક સન્મુખતાનો એ પ્રકાર છે. એટલે મિથ્યા દ્રષ્ટિઓમાં પણ શાસ્ત્રકારોએ અથવા અનુભવી મહાત્માઓએ એક ક્લાસિફિકેશન કરેલું છે કે બધા સમ્યક દ્રષ્ટિમાં એક સમ્યક તો સન્મુખ સમ્યક દ્રષ્ટિ છે એ જુદી જાત, સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે એ જુદી જાતનો છે. છે મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણ સ્થાને, મિથ્યા દ્રષ્ટિ તો નિગોદનો જીવ પણ મિથ્યા દ્રષ્ટિ છે, અને અન્ય મતિ છે એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, અને જૈન મતિમાં જૈનાભાસી છે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે, અને સમ્યક તો સન્મુખ છે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. પણ આ બધા જેટલા ક્લાસિફાઈડ કરેલા છે એમાં એવો મિથ્યા દ્રષ્ટિ છે કે જે હવે અલ્પકાળમાં સમ્યક દ્રષ્ટિ થઈ જશે, એ વર્ગ એનો જુદો છે થોડો, કે એને જુદા વર્ગમાં મૂકે છે. અને એ સમ્યક તો સન્મુખ છે ત્યારે એનું ભેદ જ્ઞાન છે એ શુદ્ધોપયોગનું ફળ લાવે છે. એ બનારસીદાસજી એ વાત લીધી છે પ્રારંભમાં સમયસાર નાટકમાં કે ભેદ વિજ્ઞાનનું ફળ શું, તો કે અનુભૂતિ. અનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલામ એમ કહ્યું છે ત્યાં. જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ પ્રગટ થાય છે. જે શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે એ ભેદ વિજ્ઞાનના પ્રયત્નના ફળમાં થાય છે. ભેદ વિજ્ઞાનનો એને સ્વાનુભવ ન થાય એ નિયમ બધા છે. પરિણામમાં આપણે સ્વાધીન છીએ, સ્વાધીન છીએ તો પણ યોગ્યતા અનુસાર. જેમ કે મારે તો અત્યારે નિર્વાણ પદ જોઈએ છે, તો હું સ્વાધીન છું કે નહીં, તો એવી રીતે સ્વાધીન પણ નથી લેવાનું. કર્તૃત્વ પણ કોઈ પર્યાય કરી શકાતા નથી, સ્વયંના પર્યાય પણ કર્તૃત્વ ભાવે નથી કરી શકાતા. અને કર્તૃત્વ પરિણામનું કર્તૃત્વને પણ મિથ્યાત્વ ગણવામાં આવ્યું છે. એ પર્યાય મુંડાહા પર સમયા, એ પર્યાય મુંડત્વ છે. એટલે જે મોક્ષ જેમ આત્મા ત્રિકાળ અકૃત્રિમ સહજ સ્વભાવી છે એમ એ આત્માનો આત્મમાર્ગ છે, આત્મતારૂપ જે માર્ગ છે એ પણ સહજ અને અકૃત્રિમ છે એમ છે. મુખ્યપણે ગૌણપણે ક્યાંક કૃત્રિમતા કરવી પડે છે એ ગૌણપણે બીજી વાત છે, બાકી હા થોડી કરવી પડે છે.
વિજ્ઞાન અવગમન સાથે
અવલોકન માંથી ભેદ જ્ઞાન ઉપર આવી શકાય છે, એટલે એનું પ્રી સ્ટેજ છે. ભેદ જ્ઞાન પહેલાનું સ્ટેજ અવલોકન નું છે. અવલોકન ની પ્રેક્ટિસ વધ્યા પછી ભેદ જ્ઞાન માં આવે છે. બસ ત્યારથી સમ્યક સન્મુખતા શરૂ થાય. સ્વરૂપ નિશ્ચય થાય ત્યારથી સમ્યક સન્મુખતા ચાલુ થાય, ત્યારથી ભેદ જ્ઞાન શરૂ થાય. મેં વાંચ્યું નથી. કયો ગ્રંથ છે? અધ્યાત્મ સાર. મારે જોયેલું નથી પુસ્તક. નિશ્ચય વગર તો કોઈ કાર્ય થાય જ નહીં. એ તો એવું છે, સ્વરૂપ નિશ્ચય ને બીજી રીતે વિચારીએ તો એવો છે કે જેમ કે હિન્દુસ્તાન નો પ્રાઇમ મિનિસ્ટર છે, હવે એને ખબર નથી કે મારી પોસ્ટ શું છે, તો એ શું કરી શકે? બેંક નો ચેરમેન છે, એને ખબર જ નથી કે હું ચેરમેન એટલે શું. એમ આત્માને હું મૂળ સ્વરૂપે શું એ જ નિશ્ચય નથી, તો એને કર્તવ્ય અકર્તવ્યની ખબર પડે ક્યાંથી એને, કે મારે શું ડ્યુટી પરફોર્મ કરવાની છે શું. એટલે બધો આધાર નિશ્ચય ઉપર જ છે. નિશ્ચય વગર તો કોઈ કામ આગળ ચાલે જ નહીં. એટલે સ્વરૂપ નિશ્ચયથી જ ચાલની સમ્યક સન્મુખતા લીધી છે. એ પહેલા લીધી નથી મુમુક્ષુની કોઈ પણ ભૂમિકામાં. દિશા ફેર નથી ગયો. દિશા સ્વરૂપ નિશ્ચય થાય ત્યારથી દિશા બદલાય છે પરિણામની. ત્યારે અંશત અંતર્મુખતા ઉત્પન્ન થાય છે સ્વરૂપ નિશ્ચયના કાળમાં. ત્યાર પછી એ અંતર્મુખ થવાનો પ્રયત્ન ચાલે છે અને એ પ્રયત્ન સફળ થાય. ભેદ જ્ઞાનના કાળમાં અંતર્મુખ થવાનો પ્રયત્ન ચાલે છે અને જ્યારે શુદ્ધોપયોગ થાય છે ત્યારે જીવ અંતર્મુખ થાય છે. ભેદ જ્ઞાનનું ફળ આવી ગયું પછી સહજ ભેદ જ્ઞાન ચાલે છે. એટલે દિશાનું બદલવું એ સ્વરૂપ નિશ્ચયના કાળથી બને છે. એ પહેલા જેટલું મુમુક્ષુ જીવ કરે છે એ બધું બહિર્મુખ પરિણામે બાહ્ય ભાવથી કરે છે અને એનું ફળ કઈ હજી ગણવું ન જોઈએ કે આવે નહીં. શું એ પરિસ્થિતિ છે. દિશા બદલવી જોઈએ તો દશા બદલાય. એ વાત બરાબર છે. સ્વરૂપ નિશ્ચયથી જ દિશાનું દિશાંતર પણ થાય છે શરૂઆતમાં.
બાળપણમાં
એવા મળતા ઘણા પદો છે એવા. શું બાળપણમાં રમતમાં રહ્યો, યુવાનીમાં તરુણીરત રહ્યો, વૃદ્ધાવસ્થામાં શરીરની પ્રયોજન વધી જાય છે. પુત્ર તો હોય અને પુત્ર સન્મુખ થાય, નહીં તો શરીરની પ્રયોજન તો વધી જાય. આ કફ થયો છે ને ફલાણો થયું છે ને વાયુ થયું છે ને.
સમજવો મને લાગે કારણ કે એ અંતર્મુખતા એને સમજાવ્યો.
કેમ કે અંતતત્વ સ્વરૂપ છે, કારણ કે પદાર્થ જ અંતતત્વ સ્વરૂપ છે, માટે અંતર્મુક્તા વગર સમજાય એવું. તો સ્વાભાવિક છે. પણ અમને ખબર છે એમ લીતાની, અમે કોઈ અપૂર્વ અર્થ નિરૂપણ કરીએ છીએ એમ લેજો. એટલે વિધાઉટ પ્રેજ્યુડાઇસ છે, ત્યાં તો અમને ખબર છે એમને. આપણે શું થાય, ગુરુદેવ કે 18મી વખત સમજી શકો તો ખબર છે 11મી ગાથામાં ભૂતાર્થને આશ્રે સમ્યક દર્શન થાય છે. નહીં તને ખબર છે એ વાત ભૂલી જા, ખબર નથી એમને. એવી રીતે સાંભળવા બેસ, એવી વાત છે. ક્ષોભસમ વાળાને તકલીફ બહુ થાય. ખબર છે આપણને, આ તો સાંભળેલું છે, આનો અર્થ આવડે છે, આ સમજીએ છીએ એમ. પછી જિજ્ઞાસા મરી જાય છે, અને જિજ્ઞાસા જયારે મરી જાય ત્યારે જીવનો વિકાસનો માર્ગ તદ્દન બંધ થઈ જાય છે. શું દરવાજો બંધ થઈ જાય વિકાસનો. એટલે જિજ્ઞાસા તો જ્યાં સુધી સ્વરૂપ નિશ્ચય ન થાય ત્યાં સુધી તીવ્ર ને તીવ્ર થવી જોઈએ. તરસની જેમ પાણી ન મળે ત્યાં સુધી તરસ વધતી જાય, એ પીપાસાના સ્થાનમાં જિજ્ઞાસા હોવી જોઈએ. અંતર્મુખો થવું એ એક ગૂઢ વિષય છે. ગૂઢ વિષય છે એટલું જ નહીં, રહસ્યમય વિષય એવો છે કે જેનાથી જીવ અનંત કાળથી અજાણ છે. અને પોતાની મેળે સૂજે નહીં, સૂજી શકે નહીં એવી એની કોઈ નૈસર્ગિક કુદરતી પરિસ્થિતિ છે. નહીતર વિષય બહુ જ સુગમ અને સરળ છે. પાછો અંતર્મુખ થવું એ વિષય એટલો બધો સુગમ અને સરળ છે કે જગતમાં એના જેટલો સુગમ અને સરળ કોઈ વિષય જ નથી એમ કહી તો હાલે. શું એટલે એમને જે યમ નિયમનું પદ લીધું એમાં એ વાત લીધી, ચતુરાંગુલ હે દ્રગશે મિલે હે, ચાર આંગળ દ્રષ્ટિની આગળ, ચાર આંગળ કઈ અંતર કહેવાય, જે દ્રષ્ટિ માઇલો સુધી હિમાલયને માપે કે આ 5 માઇલ ઊંચો લાગે છે એને ચાર આંગળ શું કહેવાય, એટલું સહેલું છે. પણ કે વાત રહી સો ગુરુ ગમ કે, ગુરુ ગમ વગર એ વિષય નથી મળતો. અને એ પાત્રતા ને ગુરુ ગમ નો બીજો અર્થ પાત્રતા થાય છે. ગુરુ તો મળે છે પણ જીવની પાત્રતા નથી હોતી, તો નથી સમજાતો. પણ આ વિષય ગૂઢ અને રહસ્યમય હોવાને લીધે અને અજાણ્યો જીવ હોવાને લીધે એ વિષયની જિજ્ઞાસા અત્યંત તીવ્ર, પરમ તીવ્ર થવા યોગ્ય છે. તો અવકાશ થઈ જાય એ વિષય સમજવાનો, મતિમાં અવકાશ થાય. અને જ્યાં સુધી એવી પરિસ્થિતિમાં જીવ ન આવે ત્યાં સુધી એ વિષય આવતો હોય તો ઉપરથી જાય, પકડાય નહીં. આવી એક પરિસ્થિતિ છે. એટલે એ રીતે થોડુંક વિચારીને જિજ્ઞાસામાં તીવ્રતા થવા યોગ્ય છે કે લાવવા યોગ્ય છે.
ખ્યાલ ના આવે ને કે અત્યારે આ આમ આ કહેવા માંગે છે,
કેમકે એમાં થોડો અંદરનો પ્રયત્ન જોઈએ છે, અંદરનો થોડો પ્રયોગ જોઈએ છે, અને એ પ્રયોગ સાથે વાત મીંઢવણી થાય ત્યારે પકડાય છે. એટલો આમ લક્ષણ નથી પકડાતો, કેમકે એમાં મન મન બાજુનું ખેંચાણ છે. જે શ્રવણ થાય છે એમાં મનના વિચારને અને શબ્દોને એટલું અનુસંધાન રહે છે, ને એની દિશા આમ છે, એ કેવળ આ બાજુ છે. આમાં થોડી અંદર બાજુ આવતા પ્રયોગમાં અને પ્રયત્નમાં આવતા એની મીંઢવણી થાય અને ત્યારે પકડાય છે કે આમ કહેવા માંગે છે. થોડો વિષય ઊંડો છે એટલે નથી પકડાતો, વિષયનું ઊંડાણ હોવાને લીધે નથી પકડાતો, પણ જિજ્ઞાસા હોય તો સંભવિત છે. જે શાસ્ત્રમાં પ્રશ્ન ઉઠાવ્યા છે એમાં સંકેત દે છે કે જિજ્ઞાસામાં આવવું, અને સમયસારમાં તો જ્યાં જ્યાં સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, છઠ્ઠી ગાથા લ્યો કે 49મી ગાથા લ્યો, આત્માનું પારમાર્થિક સ્વરૂપ કેવું છે એવું પૂછવામાં આવતા અહીંયા ઉત્તર દેવામાં આવ્યો છે આ ગાથાનો. મથાવું બાંધ્યું છે અમૃતચંદ્ર આચાર્ય દેવે કે પારમાર્થિક આત્મા કેવો છે, પરમાર્થ ભૂત આત્મા કેવો છે. આમ તો જ્ઞાન માત્ર માં એ સંકેત આવી જાય છે, જે સમયસાર માં અમૃતચંદ્ર આચાર્ય વારંવાર ઉલ્લેખ કરે છે, જ્ઞાન માત્ર છું. એમાં એ બધું સમાઈ ગયું છે, પણ જીવને જ્ઞાન શબ્દ પડતા જ્ઞેયને જાણે તે જ્ઞાન, એટલો જ એનો પૂર્વગ્રહ છે. જ્ઞાન સંબંધીનો પૂર્વગ્રહ કેટલો છે કે જ્ઞેયને જાણે તે જ્ઞાન, તો આયા એ નથી લેવું. આયા જ્ઞાનને વેદતું જ્ઞાન લેવું છે, હા, સ્વસમૈદ્યમાન જ્ઞાન લેવું છે. હા, જે છેલ્લો કળશ લીધો 246માં 415 ગાથા ઉપરનો, કે ઇતિ ઇદમ આત્મનઃ તત્વમ જ્ઞાન માત્રમ અવસ્થિતમ ઇતિ. હવે આ પૂરું કરીએ છીએ, આત્માનું તત્વની વાત પૂરી કરીએ છીએ. કઈ રીતે પૂરી કરીએ છીએ કે જ્ઞાન માત્રમ અવસ્થિતમ. જ્ઞાન માત્રપણે જે છે, કેવો જ્ઞાન માત્રપણે છે કે સ્વસંવેદમ અબાધિતમ, જે જેના વેદનને કોઈ બાધા પહોંચાડી શકતું નથી. એ લીધું ત્યાં આત્મા જ્ઞાયક ન લીધો, જાણનારો ન લીધો, એ શબ્દ જ ન વાપર્યો, વેદન નો શબ્દ વાપર્યો, સ્વસંવેદિતમ અબાધિતમ. કેમ કે વેદન નો વિષય છે, તે શબ્દમાં કેવી રીતે આવે? તમને પેટમાં છૂંક આવતી હોય તો કેવી રીતે એને બતાવો? વેદન નો વિષય છે, તો શું વેદના થતી હોય કેવી રીતે બતાવો? વેદના થાય છે, કેવી થાય છે તો થાય જાણે, શું ખબર પડે એને? કાંટો વાગ્યો હોય તો દુખાવો થાય છે, પણ એ તો કેવી કે એ તો વાગ્યો એ જ ખબર પડે કે અંદર કેવી રીતે દુખે. વેદનાનો વિષય શબ્દનો વિષય નથી રહેતો, આ તો જ્ઞાન વેદના છે, નિરાકુળ જ્ઞાન વેદના છે. અને પોતે જ વેદ્ય વેદક પણ છે, વેદનારું પણ જ્ઞાન અને વેદાનારું પણ જ્ઞાન, એવું અભેદ સ્વસંવેદન છે.